તારીખ 20/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 568 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 308 મૂળ કેસેટમાં હમિંગ છે.
આત્મ સ્વરૂપનો નિર્ણય થવો એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ થવી. આત્માને ઓળખવામાં અથવા એનો નિશ્ચય કરવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. આમ તો આત્મ સ્વરૂપ સત્શાસ્ત્રોને વિશે જ્ઞાનીઓએ આચાર્યોએ દર્શાવ્યું છે. તે શાસ્ત્રો ઉપરથી વાંચીને અથવા તે શાસ્ત્રોને કોઈ સમજાવનારા મળે તો સાંભળીને, વાંચીને અથવા સાંભળીને તેના ઉપર વિચાર કરીને આત્મ સ્વરૂપ કેવું છે એવો જીવ નિશ્ચય કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં ભૂલ થાય છે. ભૂલ કેવા પ્રકારે થાય છે? કે કલ્પના કરે છે જીવ, જેવું આત્મ સ્વરૂપ બતાવ્યું છે એવું વિચારીને કાંઈ ને કાંઈ એ વિષયમાં એ કલ્પે છે કે આવો આત્મા છે. એમ થવાનું કારણ સૂક્ષ્મ રીતે જોઈએ તો રાગની પ્રધાનતામાં રહીને અથવા રાગ તે હું એવા રાગના અવલંબનમાં રહીને, રાગના અવલંબને રાગ રહીત એવું આત્મ સ્વરૂપ જીવ નિશ્ચય કરે છે. આત્મ સ્વરૂપ છે એ રાગ રહીત છે, અને રાગ તે હું એવા અનુભવમાં રહીને, એના અવલંબનમાં રહીને, એનો આશ્રય રાગનો છોડ્યા વિના, આધાર અને અવલંબન છોડ્યા વિના રાગરહિત સ્વરૂપનો નિશ્ચય કરવા જાય છે એટલે કલ્પના થાય છે. બીજી ભાષામાં એને એમ કહી શકાય કે ઓઘ સંજ્ઞા એ જીવ સ્વરૂપનો નિશ્ચય કરવા જાય તો કલ્પના થાય. સ્વરૂપ નિશ્ચય કરવો હોય એને ત્રણ કારણો ઓછામાં ઓછા દૂર કરવા ઘટે છે. એક ઓઘ સંજ્ઞા, એક લોક સંજ્ઞા, અને એક અસત્સંગની રુચિ. આ ત્રણ કારણો જ્યાં સુધી વિદ્યમાન હોય ત્યાં સુધી આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં ભૂલ થાય થાયને થાય છે. એમાં લોકસંજ્ઞા જીવ છોડે છે ઓછા વધતા પ્રમાણમાં, અસત્સંગને પણ છોડે, સત્સંગમાં રહે, પણ ઓકસંજ્ઞા છોડવામાં જ્યાં સુધી જીવ પ્રયત્ન ન કરે ત્યાં સુધી આત્મ સ્વરૂપનો નિશ્ચય ન થાય એટલે ઓળખાણ ન થાય. એ ઓકસંજ્ઞા છોડવી એટલે પ્રયોગપૂર્વક સમજવું, અનુભવ પદ્ધતિએ સમજવું. નિશ્ચય કરવા માટે જીવનો એવો અભિપ્રાય હોય છે કે વિચારતા 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 બહુ વિચારીને એક નિર્ણય ઉપર આવું, એનું નામ નિશ્ચય કર્યો આત્માને. વાંચી વાંચીને, સાંભળી સાંભળીને, બહુ વિચારીને પછી કોઈ નિશ્ચય ઉપર આવે ત્યારે કે આવો આત્મા છે, એવી રીતે નિશ્ચય કરવાની સામાન્ય રીતે બહુભાગ લોકોની પદ્ધતિ છે. જેને વૈચારિક પદ્ધતિ કહીએ, વૈચારિક પદ્ધતિ એ નિશ્ચય કરવો કે ઓળખાણ કરવાનો સાચો રસ્તો નથી. ઓળખાણ કરવા માટે પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ જોઈએ, અથવા જેને પ્રેક્ટિકલ નોલેજ કહે છે એવું જોઈએ. એકલી વ્યાખ્યા ઉપરથી, થિયરેટિકલ નોલેજ ઉપરથી આત્મ સ્વરૂપની ઓળખાણ થવાનો સંભવ નથી. અને આત્મ સ્વરૂપની ઓળખાણ થયા વિના કોઈને આત્મ સાક્ષાત્કાર, આત્માનુભૂતિ થાય એવું બનતું નથી. સ્વાનુભૂતિ માટે પૂર્વ શરત છે કે સ્વરૂપની ઓળખાણ થવી જોઈએ. સ્વરૂપ નિશ્ચય થયા વિના, સ્વરૂપ પ્રતિભાસ થયા વિના, અથવા સ્વરૂપનું પ્રયોગી પદ્ધતિએ અસ્તિત્વ ગ્રહણ થયા વિના કોઈને સ્વાનુભવ ન થાય. આ વિષયમાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે, જેથી હમણાં પણ થાય, અત્યારે પણ થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. કેમ કે અંગ પૂર્વાદી શાસ્ત્રો પણ અનંતવાર જીવે ધારણામાં ધારણ કર્યા છે, પણ સ્વરૂપ નિશ્ચય કરવામાં ભૂલ કરી છે અને તેથી સ્વાનુભવ નથી થયો, તેથી મોક્ષ માર્ગ શરૂ નથી થયો. અને મોક્ષ માર્ગ શરૂ નથી થયો એટલે સંસાર માર્ગ ચાલુ રહ્યો છે. ઓઘ સંજ્ઞા એટલે ઓઘે ઓઘે સમજવું. અહીંયા ભૂલ શું થાય છે? ઓઘે ઓઘે સમજવામાં ભૂલ શું થાય છે કે જે બુદ્ધિમાન માણસો છે, જેનો ક્ષોભસમ સારો છે શાસ્ત્રાદિકમાં, એને એમ લાગે છે કે આપણે તો વિચારીને ચારે પડખેથી નક્કી કર્યું છે, અને જેવું નક્કી કર્યું છે એવું જ શાસ્ત્રો અને સ્ત્રી ગુરુ આપણને કહે છે. એમના વચનો, શાસ્ત્રોના વચનો, ગુરુના વચનો અને આપણો વિચાર બરાબર ટેલી થાય છે. માટે આત્મ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો એમ માની બેસવામાં આવે છે. આ ભૂલ ભરેલી વાત છે. ઉપસંજ્ઞાની નિવૃત્તિ ક્યારે થાય? કે જીવ પ્રયોગે ચડે ત્યારે. એનો દ્રષ્ટાંત ટોટલ મળીએ મોક્ષમાં પ્રકાશકમાં આવ્યો છે. કે કોઈ એક માણસ સંગીતનું જ્ઞાન કરે છે ત્યારે સંગીતના જ્ઞાનમાં રાગ રાગણીને સમજે છે કે ભાઈ દોહામાં કેટલી માત્રા હોય, અનુષ્ટુપનો છંદ હોય તો કેટલી માત્રા હોય, વસંત તિલકામાં કેટલી હોય, શાર્દુલ વિક્રીતમાં કેટલું હોય, શું જુદા જુદા છંદ છે મંદાક્રાંતામાં શું કેટલી માત્રા હોય, એવા જે જુદા જુદા છંદ છે એની માત્રાઓ સમજે છે, શીખે છે. પણ એ રાગ વાગતો હોય ત્યારે એને ખબર નથી પડતી કે આ કયો વાગે છે, કેમ કે એ વખતે કઈ માત્રા ગણવા ન બેસા. એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે અને ઓલો થિયરેટિકલ નોલેજનો વિષય છે. સોનાને સૌ સોનું કહે છે, પણ કસોટી ઉપર પરખ કરતા આવડે એને સોનાનું સાચું જ્ઞાન છે, પરખ વાળું ઓળખાણ વાળું જ્ઞાન છે, બાકી કઈ સાચું જ્ઞાન નથી. એવી રીતે આત્મ સ્વરૂપ છે એ અનુભવાંશે એનો નિશ્ચય થાય છે, ઓળખાણ થાય છે અને વિશ્વાસ અથવા પ્રતીતિ આવે છે. એના બદલે માત્ર વિચારના લેવલ ઉપર, બૌદ્ધિક લેવલ ઉપર એનો નિશ્ચય કરવામાં આવે છે તો કલ્પના થાય છે. કેમ કે જે વિચારની સ્થિતિ છે એ વિચાર છે રાગ અને જ્ઞાનની મિશ્ર અવસ્થા છે, અને અનાદિથી રાગ તે હું એવો અવલંબન રાગના આધારે એ જ્ઞાન વર્તી રહ્યું છે વિચારમાં. આત્મા જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થવો જરૂરી છે. આ સમયસારનું પરિશિષ્ટ બોલે છે અમૃતચંદ્રાચાર્ય કે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. એટલે જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવ ઓળખાય તો બરાબર છે, અને વિચાર વિકલ્પના આધારે રાગના આધારે જ્ઞાન સ્વભાવ ઓળખાય તો એ કલ્પના છે, આમ ભૂલ થાય છે. એટલે શાસ્ત્ર તો જીવે વાંચ્યા છે પણ અનાદિથી જીવની આ ભૂલ થતી આવી છે, તો અત્યારે પણ થાય એમાં કોઈ મોટું આશ્ચર્ય લાગતું નથી એમ કે છે. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજું ગમે તે કરી વળે કોઈ પણ સાધન, આત્મજ્ઞાન ન થયું હોય તો જીવને આત્મશાંતિની ઉત્પત્તિ નથી. અને જ્યાં સુધી આત્મશાંતિની ઉત્પત્તિ નથી ત્યાં સુધી જીવને ક્લેશ અને દુઃખ છે ને છે. એ આત્મજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય કે સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. સદવિચાર એટલે શું? કે આત્મકલ્યાણ કરી જ લેવું છે કોઈ પણ ભોગે, કેમ કે સર્વ દુઃખથી ને સર્વ ક્લેશથી મુક્ત થવાય છે. એટલે કોઈ પણ ભોગે આત્મજ્ઞાન કરવું છે, એવો જે વિચાર, એવો જે નિશ્ચય, એવો જે નિર્ધાર, એને સદવિચાર કહે છે. એવા સદવિચાર કોઈને વિના આત્મજ્ઞાન ન થાય. ગુરુદેવની ભાષામાં કહીએ તો પૂર્ણતાના લક્ષ્ય વિના આત્મજ્ઞાન થવાની જે લાઈન છે, શ્રેણી છે પરિણામની, એની શરૂઆત એ થતી નથી. પૂર્ણતાના લક્ષ્ય વિના વાસ્તવિક શરૂઆત થાય નહીં. એ પૂર્ણતાનું લક્ષ્ય કયો? કે પૂર્ણ શુદ્ધિનું, પૂર્ણ આત્મકલ્યાણનું લક્ષ્ય કયો? પૂર્ણ આત્મશાંતિનું લક્ષ્ય કયો? પૂર્ણ નિર્દોષતાનું લક્ષ્ય કયો? એ પહેલા છે. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ અને અસત્પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. શું કહે છે કે આત્મકલ્યાણ કરવું જોઈએ એવો વિચાર તો આ ક્ષેત્રમાં જે આવે છે, ધાર્મિક ક્ષેત્રમાં, સંસારના કાર્યનું ક્ષેત્ર છોડીને, એને એ વિચાર હોય છે ખરો, છતાં એને સદવિચાર કહેવો કે ન કહેવો એ વિચારણીય પ્રશ્ન છે. એ વિચાર માંગે એવો પ્રશ્ન છે. કેમ કે એવો વિચાર થયા પછી પણ જીવને એ વિચારનું બળ હોતું નથી. આત્મકલ્યાણનો વિચાર થવો અને આત્મકલ્યાણ માટે એ વિચાર બળ હોવું બે જુદી જુદી વાત છે. જેને યથાર્થ પ્રકારે સદવિચાર ઉત્પન્ન થયો એને એ વિચાર બળ હોય હોય ને હોય છે. અહીંયા તો એ કારણકારીનો બીજો પણ વિચાર કર્યો છે, કારણકારીની બીજી પણ વાત કરી છે. શું કે જીવને એ વિચાર બળ નથી એનું શું કારણ? કે અસત્સંગ અને અસત્પ્રસંગ એની રુચિ રહી છે. સત્સંગ પણ કરે, આત્માની વાર્તા પણ સાંભળે અને અસત્સંગ પણ કરે, અને અસત્પ્રસંગોમાં પણ રુચિ એને લે. એટલે સાબુ દઈને નાય અને પાછું જે પાણી સાબુ વાળું ગયું એમાંથી પાછું તમડર ભરીને બનાવી પાછું માથે એ વિચાર પર કામ કરે નહી. મોટા ભાગના મુમુક્ષુઓને આ ફરિયાદ છે કે આ બધું સાંભળીએ છીએ, વિચારીએ છીએ, પણ જ્યાં ઉદય આવે ને ત્યાં બધું વધર રહી જાય છે અને આપણે ઉદયમાં એક આકાશ. પણ ક્યાં એ પરિણામ ઉદયમાં પ્રવાહિત થઈ જાય છે, પછી માહિતી પાછું સાંભળે કે આપણે ક્યાં આટલું બધું થઈ ગયું, વળી પાછો તત્વનો વિચાર કરે, વળી કઈ સાંભળ્યું વિચાર્યું હોય એના વિચારમાં આવે, પાછું એનું જે થયેલું ભૂરી. કારણ શું? પરિણામ તો બે બાજુના ચાલવાના. મોક્ષની ભૂમિકા નથી કે એક ધારા પરિણામ બી આત્મકલ્યાણમાં ચાલે. ઉદય તો નિરંતર 24 કલાક 8 કર્મનો ચાલુ છે બધાને, એટલે ઉદયને અનુસરતા પરિણામ પણ થવાના. પણ આત્મકલ્યાણનું બળવાન વિચાર હોય એની વાત જુદી છે. એને ઉદાસીનતા, એની વિરક્તિ, એને વૈરાગ્ય, નિરસતા એ ઉત્પન્ન થઈ જાય છે ઉદયમાં પણ. અને એ ઉદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે ઓલું વિચાર બળ કામ કરે છે, નહીતર વિચાર બળ કામ કરતું નથી. એટલે અસત્સંગ અને અસત પ્રસંગ એનો ત્યાગ કરવો જોઈએ અથવા એ ઘટાડવા જોઈએ, એ પ્રસંગો ઘટાડવા જોઈએ, એટલો વિવેક કરવો રહે છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિની વ્યાખ્યા કરી છે. આત્મ પરિણામની સ્વસ્થતા એટલે સ્વમાં સ્થિર થવું, તે સ્વસ્થતા. આત્મામાં પરિણામ સ્થિર થાય તેને તીર્થંકર ભગવાને સમાધિ કહી છે, કેમ કે એ વખતે આત્મશાંતિ ઉત્પન્ન થાય છે. આત્મામાં પરિણામો સ્થિર ન હોય ત્યારે પરિણામો ઉદયમાં જાય છે. સ્વ ને પર બે જ વિષય છે. સ્વમાં પરિણામ ન રહે એટલે પરમાં જાય, જાય જાય ને ત્યાં ત્રીજી કોઈ ચીજ નથી, એક પોતે ને એક બીજા પદાર્થો. પર પરમાં પરિણામ જાય તે અસ્વસ્થતા છે અને સ્વમાં પરિણામ જાય તે સ્વસ્થતા છે. પરમાં પરિણામ જાય ત્યારે અશાંતિ ને આકુલતા થાય, સ્વસ્થ પરિણામ રહે ત્યારે આત્મશાંતિ ઉત્પન્ન થાય. તીર્થંકર ભગવાને એને સમાધિ કહી છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે. આત્મામાં પરિણામ સ્થિર નથી ત્યારે અશાંતિ ને આકુલતા છે એને તીર્થંકર ભગવાને અસમાધિ અથવા અશાંતિ કહી છે. પછી ગમે તેવો વિકલ્પ બંધ કસાઈનો હોય તો પણ અશાંતિ હોય હોય ને હોય જ. આત્મ પરિણામને સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આ ધર્મની વ્યાખ્યા આવી, કાલે આપણે ધર્મ સંબંધીની ચર્ચા કરી હતી કે ધર્મના વિષયમાં ધાર્મિક ક્ષેત્રમાં મોટું અંધારું ચાલે છે. કોઈ પૂજા કરવામાં ધર્મ માને છે, કોઈ વ્રત નિયમ લેવામાં ધર્મ માને છે, કોઈ શાસ્ત્ર વાંચવામાં ધર્મ માને છે, કોઈ દયાદાનમાં ધર્મ માને છે. એ કઈ ધર્મ નથી, એ કોઈ ધર્મનું સ્વરૂપ જ નથી. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી, જેવું સ્વરૂપ છે એવી જ પરિણતિ થઈ જવી, ઉત્પન્ન થવી, એને તીર્થંકર ભગવાને ધર્મ કહેલો છે. પથ્થુ સહાવો ધમ્મો, કાલે આપણે વ્યાખ્યા લીધી હતી એ આત્મ પરિણામની સહજ સ્વરૂપે સ્થિતિ થવી તે, એટલે જેવો સ્વભાવ છે એવી પરિણતિ થવી, એવું પ્રગટ પરિણામ થવું, એને ભગવાન ધર્મ કહે છે. અને આત્મ પરિણામની કાંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. ભાવ કર્મ, ભાવ કર્મ કોને કહેવાય? આત્મ સ્વરૂપથી ખસ્યો એટલે કર્મ ઉત્પન્ન થયું, ભાવ કર્મ ઉત્પન્ન થયું. ચપળ થવું એટલે અચપળપણે નિષ્ફળપણે સ્વરૂપમાં ન રહેવું તે. અને જ્યારે સ્વરૂપની બહાર નીકળે ઉપયોગ, ત્યારે ચારિત્ર ગુણમાં રાગનો અંશ ઉત્પન્ન થયા વિના રહી જાય. આવો જ્ઞાન અને ચારિત્ર ગુણને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બીજા પદાર્થ નું જાણવું થાય તેથી રાગ ની ઉત્પત્તિ થાય છે એવો નિયમ નથી, એવો કોઈ નિયમ નથી. પણ ઉપયોગ બહાર નીકળીને અવલંબન લે બીજા પદાર્થ નું એટલે રાગ ની ઉત્પત્તિ થાય ને થાય. સ્વરૂપ માં રહીને તો લોકાલોક જાણે છે કે ભાઈ ભગવાન તીર્થંકર ભગવાન સ્વરૂપ મારે ત્યાં સુધી વાંધો નથી. સ્વરૂપ ની બહાર નીકળે એટલે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ ની ઉત્પત્તિ થાય છે, એટલે ભગવાને એને કર્મ કહ્યું છે. આમ સમાધિ અસમાધિ ધર્મ અને કર્મ એ ચાર પદ ની વ્યાખ્યા કરી છે આ પદ આ પત્રમાં. શ્રી જીન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષ નો નિર્ણય કર્યો છે કયો છે તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. શું કહે છે કે બંધ મોક્ષ ની ચર્ચા આસ્તિક્ય દર્શનોમાં છે. આસ્તિક્ય દર્શનોમાં પણ જે વેદાંત છે એની ચર્ચા વિશેષ પ્રમાણમાં છે. જૈન દર્શનને છોડીને બીજા જે આસ્તિક્ય દર્શનો છે એમાં સૌથી વધારે તત્વજ્ઞાનનો વિષય, અધ્યાત્મનો વિષય, બંધ મોક્ષનો વિષય વેદાંતમાં છે. જૈન દર્શન જેટલી તો ક્યાંય વાત નથી. શું કહે છે શ્રી જીન તીર્થંકરે જેવો બંધ મોક્ષનો નિર્ણય કર્યો છે એ જૈન દર્શનનો વિષય છે. તેવો નિર્ણય વેદાંતાદિ દર્શનમાં દ્રષ્ટિગોચર થતો નથી. કૃપાલદેવને તો બધા દર્શનોનું બહુ સારું એવું જ્ઞાન હતું, સામાન્ય માણસને હોય એના કરતા બહુ સારું જ્ઞાન હતું. અને જેવું શ્રી જીનને વિશે યથાર્થ વક્તા પણ જોવામાં આવે છે તેવું યથાર્થ વક્તા પણ બીજામાં જોવામાં આવતો. બીજી વાત કરી પાછી, ભલે ત્યાં અધ્યાત્મનો વિષય હોય, ભલે ત્યાં આત્માની અને મોક્ષની વાતો હોય, તો પણ જીનેન્દ્ર ભગવાને જે વાત કરી છે એવી યથાર્થ વાત કોઈ કરી શક્યા નથી. એનું કારણ એ છે કે તેઓ સર્વજ્ઞ વિતરાગ હતા. કેવા હતા? સર્વજ્ઞ પણ હતા અને વિતરાગ પણ હતા. જ્યારે અન્ય દર્શનોમાં કોઈ સર્વજ્ઞ વિતરાગ હોતું નથી. સર્વજ્ઞ વિતરાગની વાત તો એક બાજુ રહ્યો, ગ્રહિત મિથ્યાત્વમાં હોય છે. કેવા? અન્ય દર્શનમાં જે હોય છે માન્યતા વાળા તે બધા ગ્રહિત મિથ્યાત્વમાં છે. અને ગ્રહિત મિથ્યાત્વ કયો? કે મિથ્યાત્વ તીવ્ર થાય ત્યારે જે દશા ઉત્પન્ન થઈ એવી દશા એક વાત છે. હોય ત્યાગી નિયમ સંયમી, અન્ય દર્શનમાં પણ ત્યાગી હોય છે સંયમી હોય છે અને ક્ષોભસમ જ્ઞાન ઘણું હોય, શાસ્ત્રાર્થ કરે તો ભલભલાને ઉભા રાખી દે એવી બુદ્ધિ પણ હોય છે, છતાં ગ્રહિત મિથ્યાત્મ હોય. એનું કારણ શું? ગ્રહિત મિથ્યાત્મ કોને કહેવું? કે પરમ પ્રયોજનભૂત વિષય એવું જે આત્મ સ્વરૂપ અને આત્મસ્વરૂપ પામવાનો ઉપાય, આ બે અત્યંત પરમ પ્રયોજનભૂત વિષય છે. એવા પ્રયોજનભૂત વિષયમાં બુદ્ધિપૂર્વક નવી કલ્પના કરવી અને ગ્રહણ કરવું, કાંઈ પણ બુદ્ધિપૂર્વક અન્યથા ગ્રહણ કરવું, તેને ગ્રહિત મિથ્યા કહીએ છીએ. જૈન દર્શન સિવાય ક્યાંય નથી. જૈન દર્શનમાં પહેલા અગ્રહિતમાં આવે, પછી અગ્રહિત છોડીને સમ્યક દર્શનમાં આવે. તો સંપ્રદાયમાં જૈન દર્શનમાં હોય તો હોય ગ્રહિત મિથ્યાત્મા, એમ પણ બને અને બને છે. શું કે છે શ્રી જૈન તીર્થંકરે, જેવો બંધ અને મોક્ષ નો નિર્ણય કર્યો છે કે આત્મા કેવી રીતે કર્મથી બંધાઈને સંસારમાં 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે અને કેવી રીતે મોક્ષને પામે છે, એ વાત જે કરી છે એવી વાત કોઈ કરી શક્યું નથી. વેદાંત નથી કરી શક્યું એટલે બીજું કોઈ કરી શક્યું નથી, કારણ કે બીજા બધા તો એનાથી હેઠે છે. અને શ્રીજીને વિશે જે યથાર્થ વક્તા પણ જોવામાં આવે છે, એટલે કહેવામાં પણ જે યથાર્થતા છે, તે હું યથાર્થ વક્તા પણ બીજામાં જોવામાં આવતો નથી. એનું કારણ શું છે કે અનંત ધર્માત્મક એવો આત્મા, અનંત ગુણધર્મ વાળો અને અનંત ગુણધર્મ વાળા પરમાણુ, અને એ બંને વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એ બધો વિષય સર્વજ્ઞ સિવાય કઈ જાણે નહીં કોઈ, સર્વજ્ઞ સિવાય કોઈ કહી શકે નહીં. એટલે ભગવાનની વાણી છે એવું વક્તા પણ ક્યાંય પણ જોવામાં આવતું નથી. હવે એ બંને પદાર્થો વિરુદ્ધ ધર્મો ધારણ કરે છે. કેવા વિરુદ્ધ ધર્મો? પોતાના પોતામાં, એનું અવિરુદ્ધ જ્ઞાન સર્વજ્ઞ સિવાય કે જ્ઞાની પુરુષ સિવાય કોઈને હોય નહીં, આત્મજ્ઞાની સિવાય નહીં. વિરુદ્ધ ધર્મ તો શક્તિ છે આત્માનું, વિરુદ્ધ ધર્મોને ધારણ કરવા. એટલે કહેવા જાય તો વિરોધાભાસ આવ્યા વિના રહે નહીં, એવા સ્વરૂપનો અનુભવ કર્યા વિના, કઈક ને કઈક કહેવા જાય એટલે વિરોધાભાસ આવ્યા વિના, પૂર્વાધ પર વિરોધ પણ ઉઠ્યા વિના રહે નહીં. જ્યારે જ્ઞાનીએ તો એનો અનુભવ કર્યો છે, એટલે એ ધર્મોને અવિરુદ્ધપણે, તે પદાર્થ દર્શન હોવાથી વિરુદ્ધ ધર્મોને ધારણ કરી રહેલા પદાર્થનું પ્રત્યક્ષ દર્શન હોવાથી તેને તે કહી શકે છે યથાર્થપણે. એવું કોઈ કહી શકે, કેમ કે એનું જ્ઞાન જોઈએ. આત્માના અંતર વ્યાપાર પ્રમાણે, એટલે કે શુભ અને અશુભ પરિણામ ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શુભ ભાવ કરે તો શુભ બંધ પડે, અશુભ ભાવ કરે તો અશુભ બંધ પડે, અને શુદ્ધ ભાવ કરે તો મોક્ષ થાય, એની વ્યવસ્થા એ પ્રકારે છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની અમુક પ્રકારે સ્થિતિ હોય તો અમુક પ્રકારે પરિણામ હોય, એવો કોઈ નિયમ નથી. શરીર સ્થિતિ કઈક હોય અને પરિણામ કઈક હોય. ધ્યાનમાં બેસે ને અશુભ પરિણામ પણ હોય. અને મુનિરાજને ઉપસર્ગ વર્તતો હોય ત્યારે એના શરીરને ફેંકે ફંગોળે, પણ શ્રેણી માંડે તો કેવું જ્ઞાન લઈએ. પાણીમાં ડૂબાડે ઉપસર્ગ કરી શકો, અનેક પ્રકાર આવે. દરિયામાં નાખે, ઉપર લઈ જાય, અહીંયાથી પડતા મૂકે દરિયામાં, શ્રેણી માંડી હોય તો કેવું જ્ઞાન થઈ જાય. શરીર ચેષ્ટા પ્રમાણે પરિણામ છે.
મન વચન કાયાના યોગ જે વિજ્ઞાતવના જે કારણમાં થયું છે તો એ ત્યાં કરી રીતે
કોઈ નિમિત્ત પ્રધાનતાથી વાત કરી હોય, બાકી મિથ્યાત્મને અને મન વચન કાયના યોગને કાંઈ સંબંધ નથી, ખરેખર સંબંધ નથી. શું શું કે છે? અહીં તો ચોખ્ખી ના પાડીશ. કૃપાળુદેવ તો શું કે છે કે આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. ચોખ્ખી ના પાડી છે. શરીર પ્રમાણે નથી એટલે મન વચન કાયનો મન વચન આવી ગયા એની અંદર. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદી ઉત્પન્ન થાય. પૂર્વ કર્મ અનુસાર રોગનું ઉત્પન્ન થવાનું મૂળ કારણ પૂર્વ કર્મ છે, પછી ઉત્તર કારણ બીજા કોઈ સંયોગ ગણવામાં આવે જુદી વાત છે. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મ ના ઉદય પ્રમાણે રોગાદી ઉત્પન્ન થાય છે અને તે પ્રમાણે નિર્બળ શરીર નબળું પડી જાય, નિર્બળ મંદ જ્ઞાન એટલે નિસ્તેજ, મંદ એટલે શિથિલ, ઉષ્ણ શીત આદિ શરીર ચેષ્ટા થાય છે, શરદી લાગે તો તાવ આવે એવી શરીરની સ્થિતિ થાય છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક બળ મંદ પડી જવાથી જ્ઞાનીનું શરીર પણ ધ્રુજે, કંપાય, નિર્બળ થાય, જ્ઞાન એટલે નિસ્તેજ થાય, દુબળું થઈ જાય, રૌદ્ર લાગે, વિચિત્ર લાગે. તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. બોલવા જાય કઈક ને બોલાઈ જાય કઈક. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના હોય છે તે પ્રમાણે તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરીને વેદે છે. શું કહ્યું? કે જે પ્રમાણે બોધ અને વૈરાગ્યની વાસના એટલે વસવું થવું, એટલે આત્મબોધ વસેલો હોય, વૈરાગ્ય થયેલો હોય, તે પ્રમાણે રોગને જીવ તે પ્રસંગમાં વેદે છે, અનુભવે છે. એવું પોતાનું આત્મજ્ઞાન અને જેટલો વૈરાગ્યનું બળ એ પ્રમાણે અનુભવ કરે છે. શરીરની સ્થિતિ ગમે તેવી હોય, કૃપાળુદેવને છેલ્લે સમાધિમાં આવી ગયા ત્યારે ગળામાંથી અવાજ નીકળતો હતો. જે હડિયો છે એમાંથી જોર જોરથી અવાજ આવે, એક શારીરિક સ્થિતિ એવી થાય. બીજાને એમના ગળાવું કેમ થતું હશે? કઈ રાડું તો નથી પાડતા ને? વેદના સહન થતું એને કઈ રાડું તો નથી પાડતા ને? એવું લાગે એ પોતે આત્મસમાધિમાં, નહીં તો કહી દીધું તમને હું સમાધિમાં લીન થાવ છું. શરીરની સ્થિતિ વિચિત્ર થાય એને રૌદ્ર શબ્દ વાપર્યો છે. આ તો 28મા વર્ષે વાત કરી છે, 5 વર્ષ પહેલા. એટલે એના ઉપરથી જ્ઞાન દશા કે અજ્ઞાન દશાનો નિશ્ચય થઈ શકે નહીં. એમ કહેવા માંગે છે. એવી રીતે કોઈ વિષય ન કરવો જોઈએ. કોઈ પણ જીવને અવિનાશી દેહ ની પ્રાપ્તિ થઈ હોય એમ દીઠું નથી કે જાણ્યું નથી. અન્ય મતમાં કેટલીક વાતો એવી આવે છે કે ભાઈ ફલાણા ફલાણા અમર થઈ ગયા. આમાં મહાભારતમાં કથામાં અશ્વત્થામાં આવે છે. અશ્વત્થામાં હતા એ અવિનાશી દેહ વાળા હતા, એને મૃત્યુ નહોતું થયું એમ કે મૃત્યુ નહોતું થઈ શકે એવું. એ બધી કથાઓ આવે પણ એવું કઈ કોઈ બનતું નથી. તીર્થંકર નો દેહ હોય કે કોઈ પણ યુગ પુરુષ એવા રામચંદ્રજી જેવા હોય, કોઈને અવિનાશી દેહ ની પ્રાપ્તિ થઈ નથી. બધાનો દેહ પડવાનો પડવાનો ને પડવાનો. તથા એવું સંભવતું નથી અને મૃત્યુનું આવવું અવશ્ય છે. પણ જે છેલ્લો દેહ હોય અને સિદ્ધાલયમાં આત્મા પધારે એને મૃત્યુ નથી કહેવાતું. એ દેહ ત્યાગને નિર્વાણ નિર્વાણ પ્રસંગ ગણવામાં આવે છે, એને મૃત્યુ કહેવામાં આવતું નથી. પણ જે જીવ નવો દેહ ધારણ કરે એને આગળના દેહના ત્યાગને મૃત્યુ એવું નામ દેવામાં આવે છે. મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, નિશંકા અનુભવ છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરીને ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. શું કહે છે, રોજ મરણ નોંધ વાંચે છે છાપામાં માણસ. શું વાંચે છે, મરણની નોંધ વાંચે. કોઈ સગા સંબંધી દેહાંત થયો હોય તો ખ્યાલ આવે, ભાવ શું એ વખતે થાય, ઈ મરી ગયો. પણ અનુભવ એવો કરે છે કે જાણે હું કોઈ દી મરવાનો નથી, કેમ કે હું અહીંયા જ છું. હું અહીંયા જ છું એ વર્તમાનનું જે જીવન છે જે અનિત્ય છે એને નિત્ય માની બેસે છે. અનિત્યતામાં નિત્યતા માનેલી છે પણ એ વાત તદ્દન ભૂલ ભરેલી છે. અને તેથી જ્યારે અનિત્યતા આવીને ઉભી રહે છે ત્યારે એનું મોટું રિએક્શન આવે છે. આમ થાય છે. જીવ ભૂલી જાય છે વર્તમાન વિદ્યમાનતાના આધારે. જાણે કોઈ દી હું મરવાનો નથી એમ સમજીને સંસારના કાર્યો જીવ કરે છે. આ એક મોટું આશ્ચર્ય છે કે જે હકીકત છે. અને જે હકીકત કોઈ પણ રીતે ફરી શકે એમ નથી, ફેરફાર થઈ શકે એવું નથી, એવી હકીકતને પણ જીવ ભૂલી જાય છે. આ એક મોટો આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વિતરાગને વિશે અનંત સિદ્ધિઓ પ્રગટિ હતી, સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર દેવને વિશે કોઈ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બાકી ન હોય, જગતમાં જેટલી છે એ બધી એને ત્યાં હોય. કેમ કે એમના જેવું રિદ્ધિ સિદ્ધિને રહેવાનું ઊંચામાં ઊંચું ઠેકાણું બીજું કોઈ જગતમાં નથી. રિદ્ધિ સિદ્ધિ રહીએ તો સારા ઠેકાણે રહીએ ને. હે, તીર્થંકર દેવ જેવું તો કોઈ સ્થાન નથી. એટલે બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધા પ્રકારની એમને હોય છે. તે વિતરાગને પણ આ દેહને તે વિતરાગે પણ આ દેહને અનિત્ય ભાવી દીઠો છે. વિદ્યમાન છે ત્યારે પણ દેહને એમણે જોયો છે કે આ દેહ આખા પરમાણુ વિખરાઈ જવાના છે, આ દેહ ના પરમાણુ પણ વિખરાઈ જવાના છે. ગુરુદેવ તો બહુ સરસ લલકારતા હતા, રજકણ તારા રખડશે જેમ રખડતી રીત. પછી નરભવ પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત. પછી મનુષ્ય ભાવ ખરી ફરે, આ જોગવાઈ નહીં મળે. બેનસિંગ ના શબ્દો માં કહીએ તો આ જોગવાઈ ફરી ફરીને નહીં મળે. તીર્થંકર વિતરાગ દેવે પણ આ દેહ ને અનિત્ય ભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે એને દેહને નિત્ય કરી શકશે? બીજા જીવની શું ગજુ છે એને રાખી શકે? એક સમય પણ કોઈ રાખી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. શ્રી જીનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. થોડી દ્રવ્યાની યોગ ની વાત કરે છે આ પત્ર માં. શ્રી જીન નો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાય વાળું છે. જીવ ને અનંતા પર્યાય છે અને પરમાણુ ને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી. ભ્રાંતિ તો દેહ ને વિશે થાય છે. આ જીવતું શરીર છે, શું કે આ જીવતું શરીર છે, મળદું નથી કઈ. ખોટી વાત છે, મળદું છે. જીવનો સંયોગ છે ત્યારે પણ મળદું છે, અચેતન છે એ અચેતન છે. શરીરના કોઈ પરમાણુમાં ચેતન વ્યાપ્યું નથી. આકાશની અપેક્ષાએ એક ક્ષેત્રાલ ગાહી હોવા છતાં પણ પરમાણુની અંદર ચેતનની વ્યાપકતા નથી, વ્યાપ્યું નથી, એટલે પરમાણુ અચેતન રહ્યું છે. શરીરના પ્રત્યેક પરમાણુ અચેતન જ રહ્યા છે. અને જ્યાં આત્મા છે ત્યાં અનંત પરમાણુનો દેહ છે, તો પણ આત્મામાં કોઈ એક પરમાણુનો પ્રવેશ થયો નથી. એટલે ચેતનના સર્વ પર્યાયો ચેતન છે, અચેતનના પરમાણુના સર્વ પર્યાયો અચેતન છે. ચેતનના અચેતન નથી ને અચેતનના ચેતન નથી. એવો શ્રીજીને નિશ્ચય કર્યો છે, એવો અભિપ્રાય પણ છે ને એવો એમનો નિશ્ચય, એટલે ફૂલ એન્ડ ફાઇનલ આમ જ વાત છે. બીજી રીતે કોઈ સંભવિત વાત છે નહીં અને તેમજ યોગ્ય છે. જે નિશ્ચય કર્યો છે એ જ યોગ્ય છે. ન્યાયથી પણ એ જ વાત સમજાય છે. કેમ કે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું જ ભાસે છે. ભગવાને કહ્યું છે એ વાત પણ સાચી અને પદાર્થનું સ્વરૂપ પણ એવું જ ભાસે છે. અંગ ઉપાંગ કપાઈ જાય કે કાપી નાખવામાં આવે ત્યારે આત્માનો ટુકડો આરે આર કઈ થતો નથી. શરીરનો એટલો વિભાગ છૂટો પડી ગયો, એમાં આત્મા નથી. અને પેલા એમાં આત્મા નહોતો, અત્યારે પણ એમાં આત્મા નથી. એક વાત થઈ દ્રવ્યાનું યોગની, વસ્તુ વ્યવસ્થાની. પરમાર્થ એ છે કે દેહને વિશે આત્મભ્રાંતિ થવી ઘટતી નથી અને આત્માને વિશે દેહની ભ્રાંતિ થવી ઘટતી નથી. આ એનો પરમાર્થ છે. કેમ કે આગળ જ વાત કરી કે વેદની કર્મનો ઉદય આવે ત્યારે રોગાદિ ઉત્પન્ન થાય અને રોગ પ્રમાણે શરીરની સ્થિતિ પણ બગડે અથવા એવી ચિત્ર વિચિત્ર થાય. પણ તેથી કાંઈ આત્માને એમ શું છે એમ માનવાની કોઈ જરૂર નથી.
નથી, આત્માને કઈ થયું છે એમ માનવાની જરૂર નથી કે એમ અનુભવ કરવાની પણ જરૂર નથી. પરમાશયમાંથી એ નીકળે છે. જીવને વિશે, પ્રદેશને વિશે, પર્યાયને વિશે તથા સંખ્યાત, અસંખ્યાત અને અનંત આદિ વિશેનો યથાશક્તિ વિચાર કરવો, ઘણું કરીને આ પત્ર સુભાષભાઈને લખેલો છે. 568 569 એમના ઉપર 568 નું તો કોરું રાખેલું છે, પણ એવો જ પત્ર પ્રમાણ કેટલીક વાતો આત્મજ્ઞાનની શરૂઆતની વાતો સુભાષભાઈને લખેલી છે. સુભાષભાઈને કેમ એ વિચાર કરવાનો લખે છે કે એમને જે અન્ય દર્શનો સંબંધી કંઈક આસ્થા હતી એમાં આ બધી વાતો નહોતી. એટલે એમને દ્રવ્યાનો યોગ ઉપર લઈ આવે છે. જીવ વિશે યથાશક્તિ વિચાર કરવો, જીવનો પ્રદેશ એટલે ક્ષેત્ર સંબંધી પણ વિચાર કરવો, કેમ કે વ્યાપી વ્યાપકતા ક્ષેત્રથી છે. પર્યાય વિશે વિકારી અવિકારી આદિ, અને આ જે સંખ્યાત અસંખ્યાત અને અનંત છે એ ગણિતાનો યોગનો વિષય છે, એટલે કર્મ ગ્રંથનો વિષય છે, એનો પણ યથાશક્તિ વિચાર કરવો. જે કાંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષ સાથે કરવો છે. આ પરમાર્થ છે. ભલે કર્મની વાત આવે, કર્મના પરમાણુની વાત આવે, નો કર્મની દેહાદીની વાત આવે, ગમે તે વાત આવે, રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી વાત આવે, એ બધા અન્ય પદાર્થોની વાતો છે. જે કાંઈ અન્ય પદાર્થનો વિચાર કરવો છે તે જીવના મોક્ષાર્થે કરવો છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કરવો નથી. કેવી સરસ વાત કરી છે. જીવ અન્ય પદાર્થની વાત આવે ત્યારે કુતૂહલથી સમજવાનો પ્રયત્ન કરે. હે, લબ્ધિ કેવી હોય, રિદ્ધિ સિદ્ધિ કેવી હોય, વચન સિદ્ધિ હોય છે ને, બોલે એ પ્રમાણે થઈ જાય, અથવા જેમ થવાનું હોય એવું વચન નીકળે, શું કહેવાય એને, વચન સિદ્ધિ. કુતૂહલથી જાણવાનો વિચાર કરે. વિગ્રહ ગતિમાં હોય, અહીંથી દેહ છૂટે, બીજે દેહ ધારણ કરે, કેટલો સમય લાગતો હશે, કેવી રીતે જતો હશે, ઠીક. કુતૂહલ વૃત્તિ. કુતૂહલ વૃત્તિનો અર્થ શું છે કે જીવને જાણવાનો લોભ છે, આસક્તિ છે એક જાતની, આ જાણવાની. કયો? કે જેમાં આત્માનું કઈ પ્રયોજન કે કલ્યાણ અકલ્યાણનો કોઈ વિષય નથી, એવી વાતો. એ પર રુચિ અને પર લક્ષ્યને કારણે જીવને એવા જિજ્ઞાસાના અથવા કુતૂહલના પરિણામ થાય છે. કાંઈ ના પાડી છે કે હું અન્ય પદાર્થને જાણવા માટે એવો વિચાર ન કરવો. અન્ય પદાર્થનો વિચાર કરવો તો પણ જીવનો મોક્ષ થાય એમાં એને શું લેવા દેવા છે, એટલે કે એનો સંબંધ, એની અપેક્ષા, એની સાથે એની કોઈ સંકલના છે કે નહીં, એમ મોક્ષના પ્રયોજનને અનુલક્ષીને અન્ય પદાર્થનો વિચાર કરવો તો કરવો, નહીતર ન કરવો. આ લાઈન દોરી આપી દીધેલી. ખરી મુમુક્ષુતા જ્યારે પ્રગટે છે, સાચી મુમુક્ષુતા જ્યારે કોઈ જીવને પ્રગટ થાય અથવા આત્માર્થી થાય, જીવ મોક્ષાર્થી થાય, એનું લક્ષણ શું? કે એને પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ હોય, એટલે દરેક વાતમાં એ પ્રયોજનને સાથે રાખે, રાખે. મોક્ષના પ્રયોજનને છોડ્યા વિના એ કોઈ વાત વિચારે નહીં, કે સમજે નહીં, કે સમજવા માગે નહીં. એ શિખામણ કૃપાળુદેવે આ વચનોથી આપી છે કે જે કાંઈ વિચાર કરવો છે કોઈ પણ પદાર્થનો, તે જીવના મોક્ષાર્થે કરવો છે, અને એ વાત ન હોય તો અપ્રયોજનભૂત સમજીને છોડી દેવી, દુર્લક્ષ કરવું, ગૌણ કરી નાખવું. ટોડરમલજીએ બહુ સારી ચર્ચા કરે છે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત ઉપર, અને ગુરુદેવે પણ એ વિષય ઉપર બહુ જ પ્રકાશ પાડ્યો છે. એમાં સમજવા જેવી વાત એટલી છે કે જો જીવ અપ્રયોજનભૂત વિષયમાં માથો માર્યા કરે, કુતૂહલ રાખે, તો એને નુકસાન શું થાય? કે પોતાના પ્રયોજનની વાત આવે એને એનું ધ્યાન ન રહે, એનું લક્ષ્ય ન રહે, એ ઉપરથી જાય, મોટું નુકસાન જાય. પરમાગમ સારમાં એ વિષય ઉપર ઘણો આપણે બોલ ખેંચેલા છે, પણ આ એક મહત્વનો વિષય છે. મોક્ષની ભૂમિકામાં પણ આ એક બહુ મહત્વનો વિષય છે, એટલે જ્ઞાની છે એ વિષયમાં માર્ગદર્શન આપે છે કે જે કાંઈ જાણવું છે એ પોતાના મોક્ષના, મુક્ત થવાના પ્રયોજનને સાથે રાખીને જાણવું ને સમજવું છે. એ વાત વચ્ચે ન આવતી હોય તો એ વાત મૂકી દેવી, અપ્રયોજનભૂત છે એમ ગણીને છોડી દેવી. શાસ્ત્રની વાત છે એટલે બધી પ્રયોજનભૂત છે એવું નથી હોતો. શાસ્ત્ર છે એ સમુદ્ર જેવો વિશાળ વિષય છે, જીવનો ક્ષેત્ર મર્યાદિત હોય છે, અને તેથી પ્રયોજનભૂત સિવાય બીજી વિષયમાં માથું મારવા જેવો નથી. નહીતર સમય ને શક્તિ બધો દુર્વ્યય થઈ અને પરિણામની ગાડી બીજા વાડે ચડી જશે અને પોતાનું પ્રયોજન ચુકાઈ જશે. એ વાત પણ છેવટે એમણે બહુ જ મહત્વની કરી છે આ પત્રમાં.